થઈ ગયા શુક્રાચાર્યના શ્રાપ. એકદમ એ કે હાવ ખોખલા શરીર, હાડ પિંજર. પણ એને એ પિતાને એ ભાન રહ્યો કે આમાં મારી લોસ કોને, મારી દીકરીને જ છે ને, કારણ કે પતિ હતા એના તો અલ્ટિમેટ. નુકસાન એનું જ હતું, દેવિયાની મંડી રોવા કે તમે શ્રાપ આપ્યો, પણ આમાં તો મારે જ નુકસાન છે, મારા પતિ છે ને તમે ગટા કરી નહીં. અને આ બાજુ એને પૈસા માં કરી ભૂલ થઈ ગઈ મારી, મને મારી જુવાની પાછી આપો. કે હવે ન મળે, પણ એક શરત છે, આ તારી જુવાની તને ત્યારે મળે જયારે કોઈ એની જુવાની તને દાનમાં આપે, તો તારું ગઢ પણ એને ભોગવવું પડે. તો એને તો મોટા દીકરા હતા ને યદુ મહારાજ, જે દેવ્યાને નથી થયા હતા, એને કીધું કે દીકરા મારે હજી ઈચ્છા પૂરી નથી થઈ, મારા સંસારનો ભોગ બાકી છે, તું તારી જુવાની મને આપી દે ને મારું ગઢ પણ લઈ લે. યદુ મહારાજ કે બાપા બીજાને મળો. થોડી ગુજરાતી ભાષામાં કથા કહો, બાકી સંસ્કૃતમાં થોડું સારું કીધું હતું. કારણ કે યદો છે ધર્મ શિલ્લસ્ય નિતરામ મુનિ સત્તમમ, આગળ આવશે. યદુ મહારાજ ધર્મવાન હતા, કારણ કે જાણતા હતા કે બાપાને જવાની આપવાથી જવાની મારી ગણાય અને ભોગ કરે માની અરે પાપ મને લાગે, એક કારણ ના પાડવાનું. બીજું કારણ કે પિતાજીનો સમય હવે આત્મકલ્યાણનો થયો છે, આનો નહીં હે ને. જાણતા હતા યદુ મહારાજ ધર્મના તત્વને, એટલા માટે ના પાડી દીધી. બધા દીકરાએ ના પાડી, પછી બીજાને કીધું, ત્રીજાને કીધું, ચોથાને કીધું, એને ના પાડી દીધી. ચોખ્ખી કોરે કોરી. પાંચમો દીકરો સૌથી નાનો, એનું નામ હતું પુરુ. પુરુ એને કીધું, દીકરા જવાની તારી જોતી છે, મેં તને મારા લીધે તારો જન્મ થયો છે, અને આજ બાપા માગે જ તારી આગળ. પુરુ મહારાજ તો બહુ શાસન સારું હતું, બહુ જ સારા સ્વભાવના. એ કે કાંઈ વાંધો નહીં પિતાજી, લઈ લો મારી જવાની, તમારું ગઢ પણ હું ભોગવીશ, જાઓ. દીકરો છું તો તમારું ઋણ ઉતારવું છે. અને ન્યાસ સુખદેવ ગોસ્વામી લખે છે શિષ્ય વિશે અને પુત્ર વિશે. એ કહે છે કે ફર્સ્ટ ક્લાસ પહેલા નંબરનો શિષ્ય અથવા પુત્ર ઈ છે કે જે ગુરુને અને પિતાને કીધા પહેલા એને હું ગમે છે એ કરવા માંડે. ફર્સ્ટ ક્લાસ વ્યક્તિ કે ગુરુને અથવા પિતાની હું જરૂર છે અને એની હું ઈચ્છા છે એ સમજી જાય અને એ કાર્યમાં લાગી જાય, આ પહેલા નંબરનો. બીજા નંબરનો એ છે કે કીધા પછી કાર્યમાં લાગે. ત્રીજા નંબરનો એ છે કે કીધા પછી કાર્યમાં લાગે પણ પરાયણે પરાયણે, દિલથી નહીં, કરવું પડે એટલે પરાયણે. અને ફોર્થ ક્લાસ, ચોથો નંબર એ છે જે કરતો જ નથી. તું નંબર વન પોઝિશનમાં છો કે મારા દીકરા, અને જવાની લઈ લીધી. અને દેવ્યાની માતારે વરી પુનઃ પણ કહે છે શુકદેવ ગોસ્વામી કે હે રાજા પરીક્ષિત, જેમ ગીતામાં લખ્યું છે ને, ભોગ કરવાથી કોઈ દી શાંતિ મળતી નથી. દુષ્પુરેણ અને લેન ચ, અગ્નિમાં ઘી નાખ્યા કરો એ કોઈ દી શાંત નહીં થાય. તપસ્યા અને તેજ અને ભગવત ભક્તિથી જ ઇન્દ્રિયો ઉપર નિગ્રહ આવશે, એ સિવાય ઇન્દ્રિય નિગ્રહ નહીં થાય. અને જો ઇન્દ્રિય નિગ્રહ નહીં થાય તો આત્માની સદગતિ પણ નહીં થાય. સુંદર એક બકરા બકરીની કથા કહી અને અયાતી મહારાજ સંન્યાસ ધર્મને અપનાવશે અને પોતાના પુરુને પોતાની જવાની પાછી આપશે. પુરુ મહારાજને કહે છે કે સંભાળે તારું, આ મારે જવાની પાછી જેટલી વાપરી એટલી ગઈ, બાકી ગઢ પણ પાછું લઈ લીધું. સંસાર છોડી ભગવત ભજનમાં લાગી ગયા યયાતી મહારાજ. અને એ જ પુરુ મહારાજના વંશમાં પરમ તેજસ્વી રાજાઓના કેટલાય નામ આવતા, એક પ્રસિદ્ધ રાજા જેનું નામ હતું દુષ્યંત, જેની હમણે મેં તમારી સામે ચર્ચા કરી. ઈ દુષ્યંત રાજા મૃગિયા કરવા જાય અને એવામાં કણવ મુનિના આશ્રમમાં શકુંતલાને જોઈ લે, જે ઓલી હતી વિશ્વામિત્રની કન્યા, અને શકુંતલાને જોઈ અને દુષ્યંતનું મન એમાં આવી જાય. મન આવતાની સાથે દુષ્યંતજી પોતાના મન ઉપર દિલથી વિશ્વાસ બુદ્ધિથી એણે કીધું, હે કન્યા મારું મન તને પરણવા માટે આવશ્યક થઈ રહ્યું છે, એનો અર્થ ઈ છે કે તું બ્રાહ્મણની કન્યા, કારણ કે બ્રાહ્મણના વેશમાં શકુંત, કારણ કે કણવમુનિ બ્રાહ્મણ હતા, ત્યાં ઝૂંપડીમાં રહેતી એટલે બ્રાહ્મણીના વેશમાં રહેતી. અને આ રાજા હતા દુષ્યંત, પુરુ મહારાજના વંશના, ચંદ્રવંશ આમ તો, પણ પુરુ મહારાજ એટલે પુરુ કહેવાતા, કારણ કે તેજસ્વી રાજા હતા પુરુ. રાજાના તેજના કારણે ફરી જતો ઈશ્વાકુ વંશ કહેવાતો ને, રઘુ મહારાજ થયા પછી રઘુવંશ કહેવામાં માંડ્યો, કારણ કે એનું કામ એની કરતા ઊંચું તેજસ્વી હતું. એમ પુરુ મહારાજની તપસ્યાના કારણે પુરુવંશ પણ લાગી ગયો. અને દુષ્યંતજીએ કીધું કે કન્યા તારામાં મારું મન આવી રહ્યું છે એનો અર્થ ઈ છે કે તું બ્રાહ્મણની કન્યા નથી, ક્ષત્રિયની દીકરી હોવી જોઈએ. કારણ કે મારો હું ક્ષત્રિય છું, હું ક્ષત્રિય હોઉં તો બ્રાહ્મણની કન્યામાં મારું મન આવે જ નહીં. નહીં પૌરવાણામ મનમ અધર્મે રમતે ક્વચિત, કોઈ દી અધર્મમાં પુરુષ અમારો આ લોહી કોઈ દી અધર્મમાં ન જાય. જેવી રીતે ભગવાન રામ પણ બોલ્યા છે રામાયણમાં, રામાયણમાં જયારે જનકપુરમાં બગીચામાં સીતાજી જયારે પહેલું મિલન થાય રામચંદ્રજીનું, સીતાજી પણ પુષ્પ તોડવા આવ્યા હોય ગિરિજા પૂજન જનની પઠાઈ, અને આ બાજુ ગુરુની સેવામાં ભગવાન રામ પણ આવ્યા હોય, અને બેયનું જયારે મિલન થાય અને સીતાજીની દ્રષ્ટિ ભ્રમરની જેમ રામના મુખ કમલ ઉપર લાગી જાય ત્યારે ભગવાન રામ પણ સીતાને જોવે ત્યારે લક્ષ્મણજી બાજુમાં ઉભા આવે. લક્ષ્મણજી કે અમારે શું કરવું, ઉભું રહેવું જાવું મુંદાણા લખમણ. એ વખતે જયારે લક્ષ્મણે ચકળ વકળ જોયા ત્યારે ભગવાન રામ બોલ્યા, રઘુવંશીનકર સુહજ સ્વભાવુ મન કુફત પગ ધરવ ન કાહુ. રઘુવંશીઓનું મન કોઈ દિવસ અવળા માર્ગે જાય નહીં. લખમણ આ કન્યામાં આ સ્ત્રીમાં મારું મન જઈ રહ્યું છે, નક્કી તારી ભાવી બનશે ભગવાન રામ. કારણ કે નકર રઘુ જો આ મારી પત્ની ન બનવાની હોય તો સ્વપ્નમાં પણ મારું મન એમાં જાય. રઘુવંશીઓને એના મન ઉપર વિશ્વાસ છે, પર નારી કોઈ દી એનું મન ખેંચી ન શકે. આટલા પવિત્ર રાજાઓના ઇતિહાસ છે કે એના મન ઉપર દ્રઢ વિશ્વાસ. અહીંયા દુષ્યંતજી કહે છે કે હે શકુંતલા, તું નક્કી ક્ષત્રિયની દીકરી હોવી જોઈએ, નહીં તો જો બ્રાહ્મણી હોય તો મારું મન જ તારામાં ન આવે. કારણ કે પૌરવ વંશના વ્યક્તિનું મન અધર્મમાં કોઈ દી ન આવે. અને ત્યારે કણવ મુનિને આવ્યા અને એને ચોખવટ કરી કે વાત સાચી, આ મારી દીકરી ઋષિની નથી, આ તો વિશ્વામિત્ર રાજાની દીકરી છે. પણ ભલે બ્રહ્મર્ષિ હજી તપ હજી રાજ બ્રહ્મર્ષિ જ્યાં નહોતા તપસ્યા કરતા હતા ત્યાં જ ભંગ થઈ ગયા, પણ હતા વિશ્વામિત્ર ક્ષત્રિય, ક્ષત્રિયની કન્યા છે. તારી જે દુષ્યંત અને શકુંતલાનું પાણી ગ્રહણ થયું, એ જ વખતે ગંધર્વ લગ્ન કરાવ્યા કણવ મુનિએ. ગંધર્વ લગ્ન થયા અને દુષ્યંતજી વૈયા ગયા અને એને ગર્ભ રહી ગયો હતો અને પુત્ર થયા રાજર્ષિ ભરત. ત્રણ ભરત ફેમસ છે તમે ખબર હોય તો ઇતિહાસમાં. એક ઋષભદેવના પુત્ર ભરત, જેની કાલ આપણે ચર્ચા કરી હતી જડ ભરત થયા આગળ ઉપર. એક રામના ભાઈ ભરત જે પ્રેમની મૂર્તિ, અને ત્રીજા આ દુષ્યંતના પુત્ર ભરત જે જંગલમાં 3-4 વર્ષના હતા ને સિંહના બચ્ચાને કાન પકડીને બકરું રમાડે એમ રમાડાતા, એટલા તેજસ્વીને પ્રતાપી ભરત. અને એનાથી ત્યાં ભારત વંશ કહેવાનો. ગીતાની અંદર અર્જુનને અને ધૃતરાષ્ટ્રને ભારત સંબોધન આવ્યું ને એ આ ભરત રાજાને લીધે. અને આ પૃથ્વીનું નામ ભારત એ વખતે હતું ને ત્યારે ત્યાં ભરત. પણ જ્યારે ઓલા ભરત થયા જડ ભરતની વાત છે ઋષભદેવના, ત્યારે અજનાબ વર્ષ થયું ત્યારે સુખદેવ ગોસ્વામી કીધું કે એ ભરતનું પણ એવું ચરિત્ર હતું કે એના ઉપરથી પણ આ ભૂમિનું, નહીં તો આનું નામ પહેલા ઇલાવૃત વર્ષ હતું. ટોટલ 9 વર્ષ છે આ લોકમાં પૃથ્વી ઉપર અને આને ઇલાવૃત વર્ષ કહેવાતું. પણ આ ચક્રવર્તી રાજાઓના પ્રતાપે ભારત વર્ષ કહેવાનું. જો આપણે ભારતમાં રહ્યું પણ ભારત હું કામ કહેવાનું એ ક્યાં ખબર છે. ગમે ત્યારે ગર્વ છે કહો હમ હિન્દુ હે, આ હિન્દુ શબ્દ જ રોંગ છે. ખબર છે તમને હિન્દુ શબ્દ કોઈને ડિક્શનરીમાં નાખ્યો? ભારતની ડિક્શનરીમાં હિન્દુ શબ્દ છે જ નહીં. જરા ખોલજો. આ હિન્દુ શબ્દ મુસલમાન લોકોએ આપ્યો છે. સિંધુ નદીના આ બાજુ જે રહેતા હોય ને એને એ લોકો સિંધુ સિંધુ જગ્યાએ હિન્દુ હિન્દુ કહેવા માંડ્યા. અને આપણે જેને એ શબ્દ એને આપ્યો એને આપણે કેવી હિન્દુ 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 આપણે કાંઈ નથી. આપણે ભારતના છે, ભારતીય છે. હવે એ બહુ ઓછા બોલે. આપણા છોકરાઓ ગુજરાતમાં ઘણા ગુજરાતી નગર વી આર ઇન્ડિયન, એમ ઇન્ડિયન છે એમ કહે છે. ભારતીય શબ્દ ભયો જાય પણ સમજો વાતને. ભા શબ્દનો અર્થ થાય પ્રકાશ, જ્ઞાન, જ્યોતિ. અને રથ શબ્દનો અર્થ થાય ઉત્સાહ અને ખંતથી એમાં કાર્યશીલ, જેનું જીવન પ્રકાશ જ્ઞાન અંજવાળામાં સંસ્કારથી જીવતું હોય એને ભારતીય કહેવાય. આપણે ભારતમાં રહેવી છીએ પણ ભારતીય સેવી નહીં. આપણને તો અંગ્રેજોનું ઉતરેલું જ ભાવે છે. એવડે કંઈક ફેશન કાઢે ને તો આવડા પેલીને ઉતરેલો માલ આવવા દો. આપણે અત્યારે ભારતમાં રહેવી પણ શું કે આપણા ભારતને અંગ્રેજો શાસન કરીને ગયા. 1949 આપણો દેશ આઝાદ થયો, 50 58 વર્ષ થયા લગભગ. આપણે 26 જાન્યુઆરી ઝંડા ઊંચા કરવી છીએ પંદરમી ઓગસ્ટે ઝંડા ઊંચા કરે છે ભારતના લોકો, પ્રજાસત્તાક રાજ્ય મળ્યું, પણ મનની અંદરથી હજી અંગ્રેજોની ગુલામી ગઈ નથી. કારણ કે બહારનું તો આપણે હજી કરવી છે. એના બતાવેલા પહેરવેશ, એનું શીખવાડેલું જ્ઞાન, એની ભાષા, એને તો આપણે મહત્તા દેવી છે. અત્યારે થોડું ઘણું કોઈક ઇંગ્લિશ બોલે ને થાય, અને બિચારો દેશી બોલે તેને કઈ વહેલું જ નહીં. મધર ટંગ, મધર ટંગ હકીકત ભારતની ભાષા હિન્દી છે. આમ તો મધર રાષ્ટ્રભાષા હિન્દી સ્થાન છે, પણ એ સિવાય કેટલી ભાષા છે, મલયાલમ, કન્નડ, મહારાષ્ટ્ર, ગુજરાતી, બ્રજ. પણ મહત્તા અત્યારે દુનિયાના દિમાગમાં રાજ કઈ ભાષા કરે છે? અંગ્રેજી. અને એની વગર તમારું હાલશે નહીં. હવે એ લોકો આપણને અહીંથી છોડીને ગયા, છતાંય તે એની જાળ તો હજી પીછાવેલી જ છે. હું એમ નથી કહેતો કે અંગ્રેજી ન શીખવું જોઈએ. પ્રભુપાદજીએ અંગ્રેજીમાં જ પ્રચાર કર્યો, કારણ કે ભાષા અત્યારે જે લેવલે રાજ કરતી હોય એને તો હાથમાં લેવી જ રહે, પણ એના ગુલામ નથી. સંસ્કાર ધર્મ આપણો રહેશે, સમજાય છે વાત? સંસ્કાર સંસ્કૃતિ ભારતની રહેશે, ધર્મ સનાતન ભારતનો રહેશે, કાર્ય ન્યાય જેને એના દેશમાં જ નહીં તો એના લોકોને અંદરમાં લઈ લેશે આ ભારતીય. પણ એની મર્યાદા અને સંસ્કાર નહીં ચૂકે. પણ અત્યારે સત્સંગનો એવો અભાવ છે, આ વાત કોઈ સાચી કરતું નથી. એટલા માટે લોકો અંદરથી મનના ગુલામ બનેલા છે, બહારની વસ્તુને વધારે પ્રસન્ન કરે અને એને એક્સ્ટ્રા માને. બહારની હોય તો ઇમ્પોર્ટ સારી જ હોય, અને દેશી હોય તેમાં કાંઈ લેવાનું. પણ યાદ રાખો, મહત્તા છે ને હંમેશા ચરિત્રની છે. એક અંગ્રેજી કહેવત છે, તમને કદાચ ખબર હોય તો, બહુ પ્રસિદ્ધ છે, કે એ કહે છે, વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. અગર તમારી વેલ્થ મતલબ સંપત્તિ, ધન સંપત્તિ તમારી વહી ગઈ તો કઈ મોટું નુકસાન નથી, જાય આવે. પણ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. પણ શરીરની અંદર કોઈ રોગ આવી ગયો તો તકલીફ, આ નુકસાન, સમથિંગ મતલબ થોડુંક તમારું ગયું, નુકસાન ગયું. ધન સંપત્તિ જાય એ તો કઈ નથિંગ, કઈ નુકસાન છે જ નહીં, પણ શરીર તમારું ગયું તો આ કઈક નુકસાન છે. એટલા માટે પહેલા કહેતો ને, પહેલું સુખ તો જાતે નિરાય છે. શરીર સારું હોય તો સુખ માણસ. અને ત્રીજી વખતે કહે છે, કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારું ચરિત્ર ખોઈ બેઠા તો તમારું બધું નુકસાન થઈ ગયું. આ ભાગવત, આ ભાગવતના રાજાઓના ઇતિહાસ આપણને આપણું ચરિત્ર નિર્માણ કરાવે છે. ભારતનો વ્યક્તિ સનાતન ધર્મનું પાલન કરવા વાળો કેટલો તેજસ્વી, કેટલો જ્ઞાની, કેટલો મર્યાદાપૂર્ણ અને બધી રીતે કેટલો એક્સપર્ટ હોય છે. શ્રીલ પ્રભુપાદજી હંમેશા કહેતા, ઇસ્કોનની અંદર કોઈ જગ્યાએ ન હાલતા હોય, કોઈ કામના ન હોય, એવા એવાની જરૂર નથી. તો છે ને એ કે બધા લોકોને કામના લગાડી શકે, કર્તવ્ય નિષ્ઠ બનાવે, વ્યવહાર કુશળ બનાવે અને સાથે સાથે ધર્મ ભક્તિના જ્ઞાનથી પરિપૂર્ણ કરે એવા પ્રચારકોની જરૂર છે. કેવલ નવરાત્રિ રોટલા તોડે તો પછી શું એની આદભાવના થાય કે નહીં? હા, ભારતની સંતાનો પોતાના પૂર્વજોને અને પોતાના વડીલોને દેવ જેટલો આદર દેશે. કેવો? કારણ કે એના સંસ્કાર અને એના આશીર્વાદના કારણે જો આ પદ, પોઝિશન ને ધન મળ્યું હોય તો પછી એ ગઢાઓને એમની અનાથ આશ્રમમાં, અથવા એને પછી જાવાઈદેવ બાપા ઘરે નડવા માંડે એમ નહીં કરે. અને જે ઘરવાળી આવશે એને કહેશે કે આના આશીર્વાદથી ને આના પુણ્યથી આપણું કંઈક હાજુ છે, એટલે આની સેવા કરીજે. યા સંસ્કાર હશે એ કરી કહેશે. જુઓ, આ ભક્તિનું, ભાગવતનું આ જે સત્સંગ હું તમે કરી રહ્યા છે ને, એની અંદર બધી જ્ઞાનની ધારાઓ પડી છે. આ એક અક્ષય સરોવર છે જેમાં બધું નીકળે છે. પ્રેમ ભક્તિ જ્ઞાનની સાથે વ્યવહાર હોતે. એટલે પ્રભુપાદજી હંમેશા ઇસ્કોનની અંદર પ્રત્યેક વ્યક્તિઓને વ્યવહાર કુશળ બનાવતા, પ્રેરણા આપતા અને સાથે સાથે પોતાનો મૂળ આત્માનો ધર્મ ભક્તિ જાળવી રાખે એવી વાત કરતા. તો એટલા માટે આ રાજાઓના ઇતિહાસથી આપણને અનેક રીતે ઉપયોગી આ બધા ચરિત્રો પ્રાપ્ત થાય છે. મેં સમય અભાવમાં કૃષ્ણ જન્મની કથા તરફ આપણે પ્રયાણ કરવું છે, એટલા માટે સંક્ષેપમાં કીધી, પણ કોઈ કથા છોડી નથી. આ નવમા સ્કંદના કોઈ રાજાના જે સુખદેવ ગોસ્વામી ઇતિહાસ વિસ્તારથી કર્યા એને આપણે છોડ્યા નથી. ચર્ચા કરી કોક લાંબી કોક ટૂંકી. જ્યારે સુખદેવ ગોસ્વામીએ કીધું કે ઈ જ યયાતિના જ્યારે યદુ થયા, મોટા પુત્ર યદુ, અને ઈ યદુ એના કુળમાં અનેક રાજાઓ આવ્યા, વૃષ્ણિવંશી, મધુ ઇત્યાદિ, અને એમાં આહુક નામના રાજા થયા. એના બે પુત્ર હતા, દેવક અને ઉગ્રસેન. દેવકને પણ ચાર પુત્ર હતા અને સાત કન્યા હતી. ઉગ્રસેનને પણ બે પુત્રો અને પાંચ કન્યા હતી, જેમાં કંસમેન નવ પુત્ર હતા. સોરી, આ બધા ઇતિહાસોના નામ બહુ બોલ્યા સુખદેવ ગોસ્વામી. અને છેલ્લે જ્યારે એમણે કીધું કે હે પરીક્ષિત, આ રાજર્ષિઓનો ઇતિહાસ ક્યારેય પૂર્ણ થાય એવો નથી. એટલા માટે જે યદુ મહારાજની ચર્ચા ધર્મવત શીલવત કહેવામાં આવે છે, ઈ જ યદુ મહારાજના કુળમાં આગળ જઈને મહાન એક રાજા થયા સુરસેન, જે દેવમીડની સંતાન હતા. અને ઈ સુરસેનના કુળમાં આગળ જઈ અને આનુક દુંદુભીનો જન્મ થયો. આનક દુંદુભી, આનક એટલે વગાડા, નગાડા. દુંદુભી એટલે ઓલી આવે ને આમ આમ વાંકી ટું વાગે, એમ દુંદુભી કહેવાય. તો જેનો જન્મ સુરસેનના કુળમાં થયો અને જન્મ સમયે દેવતાઓએ નગાડા વગાડ્યા, દુંદુભી વગાડી, એટલે એ પુત્રનું નામ પડ્યું આનક દુંદુભી. અને એ હંમેશા વિશુદ્ધ સત્વમાં રહેતા હતા. ભગવાન કૃષ્ણ એના ઘરે આવવાના હતા એવા એ પરમ પ્રતાપી તેજસ્વી રાજકુમારનું નામ પડ્યું વસુદેવ. વસુદેવ અને આનક દુંદુભી. અને એના ઘરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દેવતાઓની રક્ષા કરવા માટે, પૃથ્વીના ભારને ઉતારવા માટે અને પોતાના ભક્તોને આનંદ દેવા માટે ભગવાન કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈ અને દિવ્ય લીલાઓ કરે. અને કૃષ્ણનું રૂપ, ગુણ, સુંદરતા, ધન, બળ અદ્વિતીય, બીજા કોઈનું એવું નથી. કારણ કે સાક્ષાત ભગવાન પધાર્યા. હવે સમજો ભગવાન શબ્દની વ્યાખ્યા, બહુ જાણવા જેવા છે આ શ્લોકો બધા. કોને કહેવાય ભગવાન? વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે છ પ્રકારના ભગ જેનામાં હોય એને ભગવાન કહેવાય. કયા છ પ્રકારના ભગ? ઐશ્વર્યસ્ય, સમગ્રસ્ય, વીર્યસ્ય, યશસ્ય, જ્ઞાન વૈરાગ્યો ચેવ શણા ભગ ઇતિંગના. છ પ્રકારના ભગ, સમસ્ત બળ જેનામાં હોય એની જેવો બીજો કોઈ બળવાન ન હોય. સમસ્ત બળ અને સદા અને સર્વત્ર. જો તમે જુઓ કૃષ્ણ સિવાય કોનું બળ છે જે સર્વત્ર છે? ગમે એવો પહેલવાન હોય કે ગમે એવો ક્રિકેટર ગમે એવા રન કરતો હોય, 10-5 વર્ષ જવા દો પછી એ બળ ક્યાંય નહીં. ગમે એવો રાજા હોય, ગમે એવા દેવતા હોય, બળ બધાનું વયું જાય. એક કૃષ્ણ છે જેનું બળ પૂતના રાખ 6 દિવસે આવી હતી તોય હોઠ દબીને મારી નાખી, અને 125 વર્ષે ઉભા હતા એ કુરુક્ષેત્રના મેદાનમાં તો ન્યાય તે શંખ ફૂંકીને બધાને ટાળી દીધા. એટલું જ બળ, અજર અખંડ. ઈ જ ભગવાન, કાલે તમે લીલા સાંભળશો, 5 વર્ષની ઉંમર છે કાળિયા નાગ ઉપર નિત્ય કરે. ઈ જ ભગવાન 7 વર્ષની ઉંમરે પોતાના ડાબા હાથની નખની આંગળી ઉપર, નખ ઉપર જે 7 જે પહાડ જે છે ગિરિરાજ ગોવર્ધન એને ધારણ કરે. અદભુત બળ છે, અને છે તો છે. તેણે કાળમાં જેનું બળ ઓછું થાય એમ નથી ભગવાન આને કહેવાય, કે બળ પૂર્ણ હોય. અને ભગવાન ગીતામાં કહે બલમ બલમ બતા, બળ બધું બધા પાસે છે ને મારા લીધે છે. કૃષ્ણ તો એલાન કરે છે ગીતા. બીજું સુંદરતા, બીજું ઐશ્વર્ય છે કે સૌથી ટોપ મોસ્ટ સુંદરતા કોની છે આજે? જો આખી દુનિયા કોની ઉપર લટ્ટું છે? ભગવાન શ્યામ સુંદરના મુખને જોઈને કોઈ પણ વ્યક્તિ હોય રહી ન એક. જીતની સભી સુંદર શ્યામ મે હૈ ઉતની છબી રાશિ અનંત કહાં. અદભુત મુખ. બધા રાક્ષસ હોય તે કૃષ્ણની હામુ જોતા ને ત્યારે ચક્કર ખાઈ જતા કે આ દાંત કેમ કાઢે. ભગવાનની હસી જોઈને લોકોને ચક્કર આવતા. અને એક સંત વૃંદાવનના તો બહુ સુંદર લખે છે કે હારું છે આ પુરુષ છે, જો આ સ્ત્રી હોત ને તો કેટલાય ગળા કાપીને મરી જાત. આ કૃષ્ણ પુરુષ છે એટલું સારું, જો સ્ત્રી હોત ને તો કેટલાય બાજીને મરી જાત, કટ જાત કે કોટી ને કે ગળા, કરોડોના ગળા કપાઈ જાત આના લીધે. એટલા સુંદર. અને સુંદર છે તો છે, એવું નથી. અત્યારે અત્યારે ઘણા સુંદર છે, પણ એની સુંદરતા ભૂતકાળમાં આવી જાય છે ને, ભૂત થઈ જાય છે. એટલે સુંદરતા રહેશે ને. અત્યારે કોઈ વ્યક્તિ ગમે એટલા સુંદર હોય, મિસ યુનિવર્સ ને અત્યારે લઈ લો, 10 વર્ષ પછી શેષમાં આવી ગયા, દાંત વૈયા જાય તો એ શું થાય, થવાનું છે બધાનું. અને હકીકતમાં વાત એ છે કે કોઈ વ્યક્તિ અહીંયા પ્રકૃતિથી સુંદર છે જ નહીં. આકૃતિ કદાચ ભલે થોડાક સુંદર હોય, પ્રકૃતિથી તો કોઈ સુંદર નથી. પ્રકૃતિ એટલે સમજો અંદરની અવસ્થા, ટ્રીટમેન્ટ. જેવી રીતે આ કોઈ પણ શરીરો છે એમાં શું છે, આપણા શરીરમાં વિશ્લેષણ કરો શું છે. પહેલા તો વાળ દેખાય છે બધા, મોર વાળને સાઈડમાં કાઢો એટલે શું વધે, ચામડી, ચામડી બધી ઉતારી સાઈડમાં કાઢો એટલે શું આવે, લોહી, લોહીને એક બાલ્ટીમાં ભરો એટલે શું આવે, માંસ, એને એક સાઈડમાં ભરો એટલે શું આવે, હાડક્યા, મળ, મૂત્ર. આમાંથી કઈ વસ્તુ સુંદર છે? અને આપણા બધામાં શું ભર્યું છે, સેવી સુંદર. એ તો બ્રહ્માજીએ ઉપરથી થોડુંક મઢી નાખ્યું છે ને એટલે જોવા ગમે. બાકી તમે બુદ્ધિથી વિચાર કરો ને તો દુર્ગંધ સિવાય, ગંદકી સિવાય મારા તમારા શરીરમાં કાંઈ નહીં, સુંદર ક્યાં છે? પણ ભગવાન કૃષ્ણના શરીરમાં, કારણ કે એનું શરીર હાડમાસનું નથી, એનું શરીર સતચિત આનંદનું, આનંદની મૂર્તિ છે. દેવતાના શરીર તે પંચ ભૌતિક દેહથી બન્યા છે, યાદ રાખજો. દેવતાના શરીર સચિત આનંદ નથી. આપણા શરીરમાં માટીનો વિકાર વધારે છે, આપણે પૃથ્વીનું અન્ન ખાઈ છીએ, અન્નનો વિકાર છે. જે માંસ, જેવી રીતે પૃથ્વીનો વિકાર છે અન્ન, અન્નનો વિકાર છે માંસ, એના ઉપર આપણું શરીર ટેક્યું છે. અન્નગત પ્રાણ પૃથ્વીમાં. પણ દેવતાના શરીરમાં હવા વધારે છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ, આ 5 તત્વોના જ આ બધા દેવતાના શરીર બનેલા. પણ ભગવાન કૃષ્ણનું શરીર નહીં, સચ્ચિદાનંદ છે, યોગેશ્વર છે. આ વાત સમજવી રહી. સુંદર ભગવાન છે, બળમાં એની સમાન કોઈ બીજા બલી. કોણ એક વ્યક્તિ બતાવો જે કૃષ્ણ સામે લડીને જીતી ગયા, અને એને કેટલા ને હુવરાઈ દીધા મોટા મોટા. તો બીજું ઐશ્વર્ય રૂપ થયું, બળ અને રૂપ. ત્રીજું ધન, ભગવાનનું મહેલ, આહા અદ્ભુત ધન. લક્ષ્મી તેના ચરણોની સેવા કરે, બીજી ક્યાં વાત કરવાની. અરે જયારે એ 16108 રાણીને પૈણ્યા ને, એક એક રાણીને એક એક મહેલ આપ્યો હોનાનો. આપણે હજી જે લઈ દીધું હતું 2 વખતનું ચડાવ્યું, બદલી નહીં થઈ ગયા, અને હવે કદાચ મેળે નહીં પડે, કારણ કે ભાવ જ વધતો. ઘણા કે કૃષ્ણ એ 16108 રાણી શું કામ કરી, તે હાશવી જાણે તું એકને થશે. કોઈની કમ્પ્લેન આવી ને, તમારા ઘરવાળાને મળવી ને, તો તમારી કમ્પ્લેન સિવાય બીજું કઈ નહીં કરે. એક એક રાણીને એક એક મહેલ સોનાનો આપ્યો, અને હુકામ કરી એ નહીં, પેલા સમજો વીરતાનું મૂલ્ય ચૂકવીને લાવ્યા હતા. સ્વયંવરમાં નાગને જીતીને સત્યનામની કહીને 7 મોટા મોટા બળદ, મહા અસુરો, ભગવાને એક જ વાળિયામાં બકરા જેવા કરી નાખ્યા હતા, અને કન્યાને હાર પહેરાવ્યો. જાંબુવંતીને હાડક્યા ખોગરા કરીને જાંબુવંતી લાવ્યા, સ્વયંતક મણિ પાછો લાવ્યા ત્યારે ને આપ્યો હતી કન્યા સત્યભામાને, અને આને રૂકમણીને, એને તો એ શિશુપાળ, એ દંત વક્ર, એ જે જરાસંઘ, એ બધા મોટા મોટા રાજાઓની વચ્ચે સિંહ જેમ શિયાળની વચ્ચેથી પોતાના ભાગને લઈને વીયું જાય એમ રૂકમણી લઈને આવ્યા હતા. વીરતાનું મૂલ્ય ચૂક્યું હતું ને ભગવાન. આ બધી રાણીઓ એને વરી ચૂક્યું. અને હકીકતમાં અંદરની વાત કહું ને તો એની જ શક્તિઓ છે, એને જન્મ લીધો હતો એની જ છે, પરમ પુરુષની ક્રિયાઓ જ હતી. અને રહી વાત 16100ની, એને એક એક રાક્ષસ હતો નરકાસુર, પૃથ્વીનો પુત્ર, એ બધી રાણીઓને બધી કન્યાઓને લૂંટીને ભેગી કરીને લઈ જતો, અને કન્યાઓને કેદ રાખતો. એ કન્યાઓએ મનોમન પ્રાર્થના કરી, હે દ્વારિકાધીશ, અમે અહીંયા પીડાવી છીએ, અમારી પ્રાર્થના સાંભળો અને અમને છોડાવો. અને ભગવાન કૃષ્ણ ગરુડાસન થઈને ગયા અને એ નરકાસુરનો વધ કર્યો ને, એ બધી કન્યાઓને મુક્ત કરી. કન્યાઓને કે જાઓ તમે તમારા ઘરે. ત્યારે 16100 કન્યાને જેને કેદ કરી હતી, એ બધી બહાર નીકળીને કે હે દ્વારિકાધીશ, હવે અમે કઈ જગ્યાએ જઈએ. કારણ કે આપણા ભારતના આર્યવંશની પરંપરામાં જ્યારે કન્યા એક રાત્રે ઘરની બહાર રહે ને, તો કોઈ પુરુષ એને પસંદ કરતો. રામાયણમાં ન આવ્યું ધોબી વાળું, અત્યારે નવરાત્રિમાં બહાર જ હોય, પણ અત્યારે કળિયુગ છે. બાકી પેલા કોઈ સ્ત્રી પિતાના ઘરે જાવતી હોય અને રાત કે એકલી ક્યાંય રહી જાય તો એને સમાજ સ્વીકાર કરવા નતો. ઈ કે કોણ અમને લઈ જશે, કોણ અમારે લગ્ન કરશે? એક રાત બહાર જાય તો એ ન કરે. અમે તો આના કેટલી કેટલા વર્ષોથી કાઢી નાખ્યા આના મહેલમાં અને આ રાક્ષસના મહેલમાં, અમને કોણ ઉપર વિશ્વાસ મૂકશે? જો તમે સ્વીકાર નહીં કરો તો અમારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ભગવાન કરુણાના સાગર એ કે ઠીક છે, 16108 ની રાણીઓ બનાવી. અને બનાવી તો કેવી રીતે? જુઓ કરુણા કરી છે, ન કરી મરી જવાની હતી. ભગવાને દયાના કારણે કોઈ એની ઈચ્છા નથી, ભગવાન ભગવત્તામાં રહીને કાર્ય કરી રહ્યા છે. અને 16108 રાણીને એક મુહૂર્તમાં લગ્ન કર્યા. સુખદેવ ગોસ્વામી કે 16108 કૃષ્ણ બની ગયા. તમે 100 એમાંથી અડધા થઈ ગયા છે એકને હસવામાં. આપણે કેવી તેમ હુકાતા કેમ જાવ, પણ કે શું કરે, એક કોઈ બજાર વાળા ને એક કોઈ ઘર વાળા હુકવી નાખ્યા. અને 16100 રૂપ જેને બનાવ્યા છે યોગેશ્વરોના, યોગેશ્વર છે તો બનાવ્યા. અને એવું નહીં 16108 કેવલ કૃષ્ણ બન્યા, 16100 વસુદેવ, 16100 દેવકી, જેટલા 16100 પુરોહિત, બધા મંડપમાં એક આરે ફેરા થતા. આપણે એક આરે ફેરા ફરવા ફીણ આવી ગયા, હજી ફેરાના ચક્કર ઉતર્યા ની જ ગણાય. ભગવાનની વાતને ભગવત્તાની દ્રષ્ટિથી જોવી જોઈએ, પોતાની બુદ્ધિથી નહીં. એ અદભુત ધન છે, આખી દ્વારિકા સોનાની છે. અરે લક્ષ્મી જેના ચરણોની સેવા કરતી હોય એનાથી મોટું ધનવાન કોણ છે? આખી વિશ્વ ભગવાન એના રોમકૂપમાંથી નીકળ્યું છે, આ બધું ધન એનું જ છે. તો ત્રીજું ઐશ્વર્ય છે ધન, સર્વત્ર અને હંમેશા માટે, સર્વદા અને સર્વત્ર, બધી જગ્યાએ અને હંમેશા. ચોથું બળ થયું, રૂપ થયું, ધન થયું, યશ. જેવો કૃષ્ણની કીર્તિ જેટલી ગવાય છે એટલી બીજા કોની ગવાય છે દુનિયામાં? એક વ્યક્તિનો યશ અજર અમર છે. ભગવાન જે કરે ને કીર્તિ ગવાય. રણ છોડીને ભાગ્યા ને તો આવડા મંદિર બનાવ્યા. ડાકોરમાં કોણ છે? કોક માણા ક્ષત્રિયનો દીકરો રણ છોડે ને એના કીર્તન નો ગાય, એને એની ઉલી લેવામાં આવે. જો ક્ષત્રિયને રણ છોડું પીઠ દેખાડવી એની હીનતા ગણાય છે, પણ આ ક્ષત્રિય ભાગે છે તો એના મંદિર થાય છે. ભગવાન છે ને, કોક ચોરી કરે ને એને જેલમાં નાખે, આ ચોરી કરે તો એના કીર્તન ગવાય માખણ ચોર ના લે. કીર્તિ ભગવાનની અજર અમર, કેવલ પૃથ્વી લોકમાં નહીં ત્રિભુવનમાં કૃષ્ણની કીર્તિ ગવાય છે જેવી બીજા કોઈ નથી. અને સાથે સાથે જ્ઞાન, ભગવાન જ્ઞાનની મૂર્તિ છે. બધા ભૂલકણા બે ગીતામાં કહે છે, વેદાહમ સમતિતાની, હે અર્જુન જેટલા જીવાત્મા છે ને એ બધા કરોડો કરોડો વર્ષો પહેલા ક્યાં હતા હું જાણું છું. ભવિષ્યાણી, એ ભૂત ભવિષ્યમાં ક્યાં જવાના છે હું જાણું છું. અત્યારે પણ એ લોકો શું કરે છે એ હું જાણું છું. ત્રણેય લોકના બધા જીવાત્માનું ભૂત ભવિષ્ય અને વર્તમાન ભગવાન કે અહમ વેદ હું જાણું છું. પણ મામ તું વેદ ન કહે, પણ આ બધા થઈને મને એકને જાણી એકતા નથી. પૂર્ણ જ્ઞાની છે. જુઓ ગીતાનું જ્ઞાન, બે પાંચ શ્લોક મિત્રને સમજાવવા કહી દીધા તો અજર અમર ગ્રંથ બની ગયો ગીતા. એની સામે બીજો કોઈ ગ્રંથ ન આવે. જ્ઞાનમાં કૃષ્ણ સામે કોણ ટકી શકે? અને આટલું બધા ગુણ હોવા છતાં કયા ને, યાદ રાખજો ભગવાન કોઈને કહેવા હોય એનામ જોઈ લેવાનો ભાઈ રૂપ છે. કારણ કે ઘણામ છે ને રૂપ હોય તો બળના ઠેકાણા નો હોય ધન હે ને. રૂપાળા બહુ હોય પણ હાવ મલોખા જેવા, ફૂંક મારો તો ટાળી જાય રૂપાળા હોય. અને ઘણા બહુ બળવાનો હોય પણ મોઢું જોવું ન ગમે એવા હોય. અચ્છા કોકનામાં બળ હોય ને રૂપ હોય તો ઉપલો માળખાલી હોય, ઘણા આટામાં રહે, બહુ રૂપાળા પણ બોલે તો પૈસા પડી જાય નો હોય. તો ભગવાન હોય આમાં સર્વત્ર વસ્તુ હોવી જોશે. આ વિષ્ણુ પુરાણમાં લખેલો શ્લોક પરાશય મુનિનો છે, ભગવાન કોને કહેવાય. શિલ પ્રભુપાદજી આની ઘણી વાર કોટેશન આપતા ને વ્યાખ્યા કરતા. છઠ્ઠું, જેવો રૂપ બળ જ્ઞાન અને યશ આ જે વસ્તુ થઈ, વૈરાગ્ય આટલું બધું ભગવાન પાસે છે છતાં પૂર્ણ વૈરાગ્ય. મથુરામાં કંસને માર્યો, મથુરાના રાજા કૃષ્ણ બને, પણ એને રાજ ન લીધું, આપી દીધું ઉગ્રસેન. અને એ દ્વારિકાના રીતે ભલે ઈશ કહેવાના રાજા, પણ એ બેહતા બાજુમાં રાજ આપ્યું ઉગ્રસેન. કોઈ પણ અવતારમાં એવું નહીં, કૃષ્ણ અવતારમાં તમે, હું કૃષ્ણ બોલું છું, વાત ભગવાનની છે. વિષ્ણુ કૃષ્ણ રામ આ એના અવતાર છે એ નહીં, વાત યાદ રાખ. રામ અવતારમાં તે અયોધ્યાનું રાજ સંપત્તિ કેવું છે એની પાસે, છતાંય તે માતાએ કીધું 14 વર્ષમાં તો આ મૂકીને હાલતા, વૈરાગ્ય પૂર્ણ છે. આ 6 પ્રકારના ઐશ્વર્ય જેનામાં અદ્વિતીય સર્વત્ર વિદ્યમાન હોય એને ભગવાન કહેવાય. આ વાતને અહીંયા સુખદેવ ગોસ્વામી બોલી રહ્યા અને એને કીધું કે કૃષ્ણ એટલા સુંદર, એટલા રૂપાળા છે. અને એક સુંદર શ્લોક કીધો, યસ્યાનનમ મકર કુંડલ ચારુ કર્ણમ. ઈ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ ની અંદર જયારે નંદ બાબાના આંગણામાં રમતા ને, ત્યારે એ બ્રજની ગોપીઓના ચિત્તને પોતાના એક મુસ્કાનથી ચોરી લેતા અને એના એકના કાનના કુંડળ મકરાકૃત વળેલા જળમલ જળમલ કરતા ને, તો ગાલ સ્ફટિક મણી જેવા હતા અને એનો રિફ્લેક્શન, એનો પ્રકાશ સૂર્યના અને ચંદ્રના પ્રકાશને ઝાંખો કરી દેતો. સુખદેવજી કહે છે, સુકપોલ ગાત્રમ, એનું સુંદર ગઠીલું શરીર, એકદમ પરફેક્ટ પૂર્ણ પુરુષ. અને એને જોઈ અને બ્રજવાસીઓ નિત્ય ઉત્સવ માનતા કે કૃષ્ણના દર્શન થાય તો આ જીવનનો ઉત્સવ છે. અને ગોપીઓ, એ બ્રજવાસીઓ કૃષ્ણના મુખના રસને પીવામાં ઠાકતા નહીં. અને આ નિમિલ, આ નિમિત મતલબ આ પલક પડે ને, કૃષ્ણ હામે આવે ને પલક પડે ને તો એને યુગ જાગે, આ પલક કેમ પડે? એક ટક ભગવાનને જ્યાં દ્રષ્ટિ ગઈ જોતા રહેવાનું મન થઈ જતું. આ વાત જ્યારે સુખદેવજીએ કરી, એ વખતે પરીક્ષિતે કીધું, બસ પૂરી કરો આ વાત. હવે કોઈ પણ રાજાના ઇતિહાસ મારે સાંભળવા, સૂર્યવંશના જેટલા રાજા થઈ ગયા એ થઈ ગયા, ચંદ્રવંશના જેટલા રાજા થઈ ગયા એ થઈ ગયા, હવે કથિત વંશ વિસ્તારો, ભગવાન સોમ સૂર્યયો, સોમવંશ ને સૂર્યવંશના રાજાઓ જેટલા થઈ, હવે કોઈ રાજાની વાત નહીં સાંભળવી, હવે કેવલ મને ભગવાન કૃષ્ણની કથા કહો. પરીક્ષિત મહારાજે ડિમાન્ડ કરી. અને કયો દિવસ હતો? 7 દિવસનો સાપ મળ્યો, એમાં 4th દિવસ હતો. મેં સવારે હમણાં વાત કરી ચંદ્રવંશની વાત કરતા કરતા 3.5 દિવસ થઈ ગયા હતા. જ્યારે સાંજ પડી ગઈ, 4th દિવસનો પ્રારંભ થઈ ગયો, ત્યારે મહારાજ પરીક્ષિત આ પ્રશ્ન પૂછી બેઠા કે યદુ મહારાજ પૂર્ણ ધર્મમાન હતા અને યદુ મહારાજના વંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે, જેણે અદ્ભુત અદ્ભુત લીલાઓ કરી છે, એ કૃષ્ણના પાવન ચરિત્રને કયો? કારણ કે કૃષ્ણના ચરિત્રને સાંભળવામાં મને ખૂબ આનંદ આવશે, કારણ કે એનો મારા પિતરો આયરે સંબંધ હતો, મારા વડવા અર્જુન આયરે, પાંડવો આયરે. કારણ કે પરીક્ષિત મહારાજના પિતાના પિતા થાય ને અર્જુન, પિતા મહસ્ય, એ કે મારા પિતાઓ જયારે એ કુરુક્ષેત્રની ભૂમિમાં ચિંતા વ્યાકુળ હતા ત્યારે કૃષ્ણ એની રક્ષા કરી હતી. આ ભીષ્મ જેવા મહા તિમિંગલોને પણ કઈ હરાવી નાખ્યા હતા જે કૃષ્ણની કૃપાથી. એવા કૃષ્ણની પરમ પવિત્ર કથાને તમે કહો, આ સુખદેવ ગોસ્વામીની સામે મહારાજ પરીક્ષિત પૂછી રહ્યા છે. અને એમાં પહેલો પ્રશ્ન પૂછે છે, રોહિણી સ્તનયા પ્રોક્ત, રોહિણીના ગર્ભમાંથી ભગવાન બલરામજીનો જન્મ થયો એવું તમે બોલ્યા, સાંભળ્યું. પણ મેં સાંભળ્યું છે કે એનો સંબંધ પહેલા દેવકીના ગર્ભારે હતો, અને હકીકત વાત છે પહેલા દેવકીના ગર્ભમાં બલરામ આવ્યા અને ન્યાથી પછી રોહિણીના ગર્ભમાં ગયા. તો અહીંયા પરીક્ષિત પૂછે છે કે એક પુત્ર એક જ શરીરમાં બે માતાના ગર્ભમાં કઈ રીતે જાય? અત્યારે એવું બને એક માતાના ગર્ભમાં નીકળી શકે પણ બીજામાં નાખવામાંથી માતા વહી જાય? પણ આ બલરામજી અદભુત જન્મ છે કે આમાંથી આમાં ગયા? તો એ બલરામજીનો જન્મની કથા કહો. બીજી વાત, કૃષ્ણ ભગવાન હતા છતાંય તે બી ગયા અને ગોકુળમાં હું કામ ભાગીને વહી ગયા? આ બીજો પ્રશ્ન. ત્રીજો, ગમે એવો ભાગ વાય ને માણા, પણ એને એના મામા બહુ ગમે, મામાને ઘરની વાટ જોવે, અને ભગવાન કૃષ્ણ એના મામાને હું કામ માર્યા? ત્રીજો પ્રશ્ન. પણ આ મામાએ કેટલા ભાણિયા માર્યા એ જોવો ને, મામા લખણ ના જોવો. અહીંયા 4th પ્રશ્ન પૂછે, દ્વારિકાની અંદર જઈને ભગવાને શું શું લીલાઓ કરી, પાંચમો, કઈ કઈ બધી રાણીઓ હારે લગ્ન કર્યા અને કઈ રીતે સૃષ્ટિના પોતાના ધર્મને સ્થાપના કરી અને દુષ્ટોનો વિનાશ કર્યો, એ બધી કથા મને કયો? સુખદેવ ગોસ્વામી કીધું, એક ગ્લાસ પાણી પી લે ભલે, મને ક્યારનો 4 દીથી બેઠો, કઈ ખાધું નહીં, કઈ પીધું નહીં, તને ઊંઘે નહીં થાય પાણી તો પી, ત્યારે બોલે છે પરીક્ષિત મહારાજ, પીવંતમ તો મુખામ ભોજમ ચ્યુતમ હરી કથામૃતમ, તમારા મુખ કમળ થી નીકળતો આ અમૃત મેં કથા સાંભળું છું, ભૂખ અને પ્યાસ મારી ક્યાં ખોવાઈ ગઈ મને ખબર નથી, કોઈ પ્યાસ નથી લાગી, તમે આ કથાના પ્રવાહને ચાલુ રાખો, મારે સાંભળવું છે ભગવાન દિવ્યની લીલા કથાઓને. અને વાતને જોઈ સાંભળી અને પરમ પ્રસન્ન ચિત્તે સુખદેવજી કીધું, ધન્ય છે પરીક્ષિત તારી કથામાં આસક્તિ, દિવ્ય ભાવજી કૃષ્ણ લીલા મીંડ્યા કેવા સુખદેવ ગોસ્વામી. એવામાં એને ચાલુ કર્યું કે દેવતાઓને જયારે આ જરાસંઘ અને કંસ જેવા અસુરનું સામ્રાજ્ય વધી ગયું, આતંક વધી ગયો, માતા પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવતા આગળ ગઈ, દેવતાઓ બધા મળી શિર સમુદ્રના કિનારે ગયા, ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી, દે પ્રભુ અવતાર લ્યો અવતાર લ્યો, ત્યારે સમાધિમાં બ્રહ્માને ભગવાન વિષ્ણુએ કીધું કે યદુવંશમાં વસુદેવના ઘરે હું જઈશ, જન્મ લઈશ, જાઓ તમે બધા આને પૃથ્વીનો ભાર ઉતારી દઈશ, વચન ભગવાને આપી દીધું. દેવતાઓ પોતાના ધામમાં ગયા, અંશથી સુરસેનના વંશમાં ઘણા પ્રગટ પણ થઈ ગયા. અને આ બાજુ ભગવાન પોતાના ધામમાં યોગ માયાને બોલાવે અને કહે છે કે ગચ્છમ દેવી વદમ ભદ્રે, હે દેવી હું હવે દેવકીના ઉદરમાં પ્રગટ થવા જઈ રહ્યો છું, એટલા માટે તમને નિવેદન કરું કે તમે પૃથ્વી ઉપર જાઓ અને મારી એક સેવાનું કાર્ય કરો. કે શું સેવાનું કાર્ય કરો? કે વસુદેવ અને દેવકીના લગ્ન થઈ ચુક્યા છે અને લગ્ન સમયે કંસ એને લઈ જતો હતો ત્યારે આકાશવાણી ઉપરથી થઈ ચૂકી છે, દેવતાઓ બોલી ચૂક્યા છે કે જેને તું લઈ જા છો એનો આઠમો ગર્ભ તારો વિનાશ કરશે. એટલે દેવકીને મારવા ઉપડેલા કંસને જ્યારે વસુદેવજી બચાવીને વચન આપે છે કે જે પુત્ર થાય તને પાછા આપી દઈશ, વસુદેવના વચનમાં વિશ્વાસ રાખી અને કંસ જ્યારે છોડી મૂકે છે અને એ આગલા જન્મના ઇતિહાસને ભગવાનને રાખે છે કે છ પુત્રો એક પછી એક દેવકીને વસુદેવને ત્યાં થયા, તો કંસ એને હાથમાં પકડીને દિવાલે પકડીને મીંડો મારવા. સાતમા પુત્ર બલરામજી જાય છે, ભગવાન કહી મારો અંશ છે, હે માં હે યોગમાયા તું જા અને એ ગર્ભને લઈ અને દેવકીમાંથી રોહિણીમાં નાખી દે અને ન્યાય સ્વચ્છ કર, હું જાઉં છું, આટલું કામ દેવી તું કરીશ ને તો કળિયુગમાં તારી પૂજા મારી કરતા વધારે થશે. અને ભગવાન એને નામ આપ્યા અંબિકા ચંદિકા, તારા નામ પડશે કળિયુગમાં, વિષ્ણુ દેવી તારું નામ થશે, દુનિયા તને પૂજશે જો તું મારી આ સેવા કરી. આદ્ય શક્તિ કે ઠીક છે પ્રભુ, હું તો તમારી દાસી છું, આ મને સેવાનો અવસર આપ્યો, મને તમે ધન્ય કરી દીધી, એમ કહીને આવ્યા નીચે અને કીધું એટલું જ નહીં, તું પાછી યશોદાના ગર્ભથી જન્મ લેજે, યોગમાયાને આદેશ આપ્યો ભગવાન. અને આ બાજુ ભગવાન કૃષ્ણ દેવકી અને વસુદેવ જે કાલકોટરીમાં બને છે એ ઉદરમાં પ્રગટ થયા, તો દેવકી પૂર્ણ આનંદમાં આવી ગઈ, કારણ કે જેના ગર્ભમાં ભગવાન આવે એ વ્યક્તિ સ્વાભાવિક આનંદમાં આવી જાય. અને આ બાજુથી બધા દેવતાઓ ઇન્દ્રદેવ સૂર્યદેવ ચંદ્રદેવ નારદ અને ભગવાન શંકર કૈલાસથી બધા એક આરે આવ્યા ક્યાં કંસની જેલમાં અને સ્તુતિ કરે વંદના કરે, હે પ્રભુ ત્રિલોકના તારણહાર, હે યોગેશ્વર, હે ભગવાન તમે દેવતાઓના કાર્ય કરવા માટે અને અસુરને મારવા માટે તમે પ્રગટ દેવકીના ગર્ભમાં આવી ચૂક્યા છો, અમે તમારું સ્વાગત કરવા તમારી સ્તુતિ કરવા પધાર્યા છે. અને દેવતાઓ સ્તુતિ કરે, સત્ય વ્રતમ સત્ય પરમમ ત્રિસત્યમ, અદ્ભુત સ્તુતિ થાય અને સ્તુતિ કરીને દેવતાઓ જ્યારે વયા જાય ત્યારે દેવકીના ગર્ભમાં સુંદર સમય આવી ગયો. શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ બુધવાર હતો, મધ્ય રાત્રિના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણ એ કંસની કાલકોટરીમાં દેવકીના ઉદરથી ચતુર્ભુજ વિષ્ણુ નારાયણના રૂપે પ્રગટ થઈ ગયા. તમદ્ભુતમ બાલકયમ બુજે ક્ષણમ, અદ્ભુત રૂપ હતું. સાંભળો ધ્યાનથી, આ પ્રસંગ બહુ સમજવા જેવો છે કે દેવકીના ઉદરથી ભગવાને જન્મ લીધો તો કેવી રીતે, ચતુર્ભુજ હતા, શંખ એક હાથમાં શંખ એક હાથમાં ગદા એક હાથમાં ચક્ર અને એક હાથમાં કમળ, સુંદર વસ્ત્ર પહેરેલા, મુકુટ પહેરેલો કટિબંધ બાજુબંધ, અદ્ભુત ઘરેણા પહેરેલા અને નીલી ધોતી પીળું પીતાંબર અને એનો ઘનશ્યામ વર્ણનો કલર જેવો ભગવાન આને કહેવાય. અત્યારે કોઈ માણા તમે સાંભળ્યું કે વસ્ત્ર લઈને આવે કોઈ કરા ઉગાડા? અરે નર્સે એને સાફ કરવા પડ્યા હોય જયારે જન્મ લે, એની નાળ કાપવી પડી, ભગવાન કૃષ્ણ જન્મ લે ત્યારે કઈ રીતે લે સમજી લો. આજ ભાગવતી જન્મ અદ્ભુત છે. કે છે કે હે માં દેવકી, હે પિતા વસુદેવ, તમારે ત્યાં હું ત્રીજી વાર આવું છું. કે ત્રીજી વાર? કે હા, તમે મારી 12,000 વર્ષ તપસ્યા કરીને અને એટલા માટે તપસ્યાના ફળ સ્વરૂપ હું તમારે ત્યાં પ્રતિમે મારા જેવો પુત્ર થાય એવો માગ્યો. મારા જેવો તો બીજો દુનિયામાં કોઈ છે નહીં, એટલે હું આવ્યો. આજથી તમે 1,000 વર્ષ પહેલા પ્રશ્ની સુતપા હતા ત્યારે હું પ્રશ્ની ગર્ભ રૂપે આવ્યો. કશ્યપ અને અદિતિ બન્યા ત્યારે વામન રૂપે આવ્યો. અને આ દેવકીને વસુદેવ છો તો હું કૃષ્ણ રૂપે તમારે ત્યાં પ્રગટ થયો છું. દેવકીજી કે બસ સ્તુતિ કરે, વસુદેવજી સ્તુતિ કરે, ભગવાન પોતાની યોગ માયાનો પડદો નાખી દે ને. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળ સ્વરૂપ, બોલ્યો રૂપ અંતર ધ્યાન કરે, શિશુ રૂપમાં આવી ગયા. અને વસુદેવજીને કહે, તરહી મામ નયમ, તમે બીવો છો તો મને ગોકુળમાં લઈ જાઓ. પિતાને આજ્ઞા આપે પુત્ર. અને ભગવાન ને વસુદેવજી સુંદર વસ્ત્રમાં ખોળામાં લે અને લઈ જેવા કૃષ્ણને હાથમાં લે, કંસની જેલની બેડીઓ તૂટી જાય. દરવાજા પાસે જાય, દરવાજા ખુલી જાય, કંસના પહેરેદારો સુઈ જાય. અને આખી રાત્રિ આખી મથુરા અજ્ઞાનમાં જેવી રીતે ક્લોરોફોર્મનો હુંગાડી દીધો હોય. અને ભગવાનને લઈ અને વસુદેવજી એ યમના તટે જાય. યમના બે ફામ વહે છે, કારણ કે આજના પ્રિયતમ આવી ચૂક્યા છે પૃથ્વી ઉપર. પરમ પ્રસન્ન યમનાજીને રોમાંચ થઈ રહ્યું છે. અને એ વખતે કૃષ્ણચંદ્રને લઈ અને યમનામાં જેવો પ્રવેશ કરે તો યમના મહારાણી ઓર ઉફાન લેતી લેતી કૃષ્ણના ચરણને અડે. એ એમ દેખાડે છે કે તમે સૂર્યવંશમાં થયા તો હું પણ સૂર્યની પુત્રી છું અને તમારે અરે તમારી યોગ્ય છું, મારી તમારે અરે લગ્ન કરવાની શક્તિ મારી છે. અને જેવા ચરણ સ્વામીના સ્પર્શ કરે બે ભાગમાં યમના પહાડ જેમ થઈ જાય અને વસુદેવજીને રસ્તો મળી જાય. જેવી રીતે હૃદય ખોલીને દેખાડે છે કે પ્રભુ તમે આવ્યા, હું તમારું સ્વાગત કરું છું, એવામાં શેષનાગ બલરામજી સાક્ષાત શેષના રૂપમાં આવી અને વસુદેવજીને, કારણ કે ઉપરથી ઝરમર ઝરમર મેહુલિયા વરસવા માંડ્યા હતા ભગવાનના જન્મ સમયે, અને એને લઈને ગોકુળમાં જાય. અને ગોકુળમાં તો યશોદાજી પણ યોગ નિદ્રામાં, ન્યાય એક કન્યાનો જન્મ થયો. વસુદેવજી કન્યાને લઈ લે અને કૃષ્ણને મૂકે અને પાછા આ બાજુ આવી જાય. અદભુત થયું. સવારના પહોરમાં જ્યારે આખું ગોકુળ આનંદમાં છે, જાગે ત્યાં તો યશોદાના બાજુના ખોળામાં એક સુંદર લાલો રમે અને વાયુ વેગે ગોકુળમાં સમાચાર પહોંચી ગયા કે નંદને ના પુત્ર થયો છે, યશોદાને ના લાલો થયો છે. આખું ગોકુળ સામગ્રી યુદ્ધ લઈ અને આવ્યા અને અદ્ભુત અવસર થયો, ઉત્સવ થયો. અને ભક્તો આજે પણ ગાય અને આ જન્મ મનાવે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય યશોદા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય યશોદા લાલ કી, જય યશોદા લાલ કી, જય હો ગોપાલ કી, લાલ કી જય હો ગોપાલ કી, આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ, આનંદ ઉમંગ ભયો જય યશોદા લાલ કી, આનંદ ઉમંગ ભયો જય યશોદા લાલ કી, આનંદ ઉમંગ ભયો જય યશોદા લાલ કી, કોટી બ્રહ્માંડ લાલ કી, કોટિ બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, કોટિ બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી, પૂનમ કે ચંદ્ર જૈસી શોભા હૈ લાલ, પૂનમ કે ચંદ્ર જૈસી શોભા હૈ લાલ કી, કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય જય કનૈયા લાલ કી, જય
प्रभु अवतार या वो खिलारे पेड़ा प्रभु अवतार या वो खिलारे I'm not a બરસે સુંદર બરસે બાદલ બરસે જંબર સે તરુ ગિરિવર બરસે લતાલ હરસે નદિયા બરસે સાગર સે સંખ કરુપ હરસે તેજસ હરસે નાગપુર સે દુઃખકારી રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી તમે ગોકુળિયાવો ગિરધારી
પગમાં જાંજર છુમ છુમ બાજે